એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર ઊંડા ઉતરી રહ્યા છીએ જે આપણી દુનિયાને સમજવા માટે ખૂબ જ જરૂરી છે, ઇસ્લામિક ઇતિહાસ.
નમસ્કાર.
અને આપણી ચર્ચાનો આધાર છે એડમ સિલ્વરસ્ટેઇનનું પુસ્તક ઇસ્લામિક ઇતિહાસ, એક અત્યંત સંક્ષિપ્ત પરિચય.
હા, નમસ્કાર. અને આ પુસ્તક છે ને એ ખરેખર રસપ્રદ છે, કારણ કે એ ખાલી ઘટનાઓ નથી ગણાવતું પણ આપણને વિચારતા કરી મૂકે છે કે આપણે જેને ઇસ્લામિક ઇતિહાસ કહીએ છીએ એ ખરેખર શું છે.
બરાબર. અને આજકાલ દુનિયામાં જે કંઈ બની રહ્યું છે તેને સમજવા આ ઇતિહાસની એટલે કે સાચી સમજ જરૂરી છે ને?
ચોક્કસ, એની ઊંડી અને સાચી સમજ ખૂબ કામની છે.
તો ચાલો શરૂઆત કરીએ લેખકથી. એડમ સિલ્વરસ્ટીન, એમના વિશે કંઈ કહો, એમનો અભિગમ કેમ ખાસ ગણાય?
જો, એડમ સિલ્વરસ્ટેઇન ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં છે અને તેઓ અબ્રાહમિક ધર્મોના અભ્યાસુ છે, એટલે કે માત્ર ઇસ્લામ જ નહીં પણ એની આસપાસના ધર્મો, યહૂદી, ખ્રિસ્તી અને ખાસ તો ઇસ્લામ પહેલાંનો જે સમય હતો ને,
અચ્છા,
એના પણ જાણકાર છે. એટલે એમની ખાસિયત એ છે કે એ ખાલી અરબી સ્રોતો પર આધાર નથી રાખતા.
ઓ, તો પછી
એ સમયના જે બીજા લખાણો છે, જેમ કે સીરિયાક ભાષામાં, હિબ્રુમાં, જે ખ્રિસ્તીઓ કે યહૂદીઓએ લખ્યા હોય, એમને પણ ધ્યાનમાં લે છે.
એટલે એમને બહુ બધા પરિપ્રેક્ષ્ય મળે છે એમને, એક કરતા વધુ બાજુથી જોવાની તક.
બરાબર. એટલે ચિત્ર વધુ સ્પષ્ટ થાય. અને તેઓ ખાલી પરંપરાગત વાતો સ્વીકારી નથી લેતા, એ સવાલ પૂછે છે, આપણને આ બધું કેવી રીતે ખબર પડી, કોણે લખ્યું, શું કામ લખ્યું.
આને જ હિસ્ટોરિયોગ્રાફી કહેવાય ને, ઇતિહાસ કેવી રીતે લખાયો એનો અભ્યાસ.
હા, બરાબર. એટલે આ પુસ્તક ભલે સંક્ષિપ્ત પરિચય હોય પણ આ દૃષ્ટિકોણને લીધે ઘણું ઊંડાણવાળું છે.
તો પછી પુસ્તકના મુખ્ય વિચાર પર આવીએ. શું કહેવા માગે છે આ પુસ્તક? કોઈ તારીખો ને રાજાઓની યાદી છે?
ના ના, જરાય નહીં. આ કોઈ ઘટનાક્રમ નથી, એમ સમજો કે એક વૈચારિક નકશો છે. એ આપણને ઇસ્લામિક ઇતિહાસ વિશે વિચારતા શીખવે છે. લેખક તો ત્યાંથી શરૂ કરે છે કે આ શબ્દ પોતે જ કેટલો જટિલ છે.
ઇસ્લામિક ઇતિહાસ,
હા,
એ કેવી રીતે?
આપણે સાવ સહેલાઈથી બોલી દઈએ છીએ પણ અર્થ શું? શું એ ઇસ્લામ ધર્મનો ઇતિહાસ છે કે પછી મુસ્લિમ શાસકોનો કે પછી એ પ્રદેશોનો જ્યાં મુસ્લિમોની બહુમતી હતી? આ બધા સવાલોના જવાબ સીધા નથી, અટપટા છે.
એટલે પુસ્તક આપણને જવાબો આપવા કરતાં સાચા સવાલો પૂછતા શીખવે છે, એમ થયું ને?
બિલકુલ. પુસ્તકની મુખ્ય દલીલ જ એ છે કે ઇસ્લામિક ઇતિહાસ કોઈ એક સીધી સરળ રેખામાં ચાલતી વાર્તા નથી. એ ખૂબ જ વૈવિધ્યસભર છે, ઘણીવાર એમાં વિરોધાભાસ પણ જોવા મળે અને સતત બદલાતો રહેલો ખ્યાલ છે. લેખક આપણને ઇતિહાસના સ્ત્રોત જેમ કે કુરાન, હદીસ, સીરા, જૂના વૃત્તાંતો અને હા, બિન મુસ્લિમ લખાણો પણ, આ બધાને ધ્યાનથી, વિવેક બુદ્ધિથી તપાસવાનું કહે છે. દરેક સ્ત્રોતની પોતાની મર્યાદા હોય, પોતાનો હેતુ હોય.
આ તો બહુ જ મહત્વની વાત થઈ. ઇતિહાસ એટલે ખાલી શું થયું એ જાણી લેવું, એટલું જ નહીં પણ આપણને જે કહેવામાં આવ્યું છે એ કેટલું સાચું છે, કોણે કહ્યું છે, કયા દ્રષ્ટિકોણથી કહ્યું છે, એ બધું સમજવું પડે.
હા, અને સાથે સાથે પુસ્તક એ પણ સ્પષ્ટ કરે છે કે ઇસ્લામિક સભ્યતા દુનિયાની સૌથી પ્રભાવશાળી સભ્યતાઓમાંની એક રહી છે. એણે દુનિયાને જોડી છે
વિજ્ઞાન, કળા, વેપાર,
એ બધા દ્વારા.
બરાબર.
અને તે ઇતિહાસ મોટાભાગે પશ્ચિમના દૃષ્ટિકોણથી લખાયો છે, એને પણ પડકાર ફેંક્યો છે.
ચાલો હવે થોડા વધુ ઊંડા ઉતરીએ, પુસ્તકના કેટલાક મુખ્ય મુદ્દાઓ જોઈએ. પહેલો સવાલ, ઇસ્લામિક ઇતિહાસ એટલે શું? એની જટિલતા વિશે લેખક શું કહે છે?
હા, એ બહુ પાયાનો મુદ્દો છે. લેખક પૂછે છે, ઇસ્લામિક એટલે શું? ફક્ત મુસ્લિમોનો ઇતિહાસ? જો એમ ગણીએ તો પછી જે સદીઓ સુધી મુસ્લિમ શાસન નીચે રહ્યા એ ખ્રિસ્તીઓ, યહૂદીઓ, ઝરથોસ્તીઓ, બીજા લોકો, એમનું શું?
હા, એ તો એ સમાજનો અને સભ્યતાનો ભાગ જ હતા ને?
બરાબર. ગ્રીક ફિલોસોફીનું અરબીમાં ભાષાંતર કરનારા ઘણા ખ્રિસ્તી વિદ્વાનો હતા. દરબારોમાં યહૂદી સલાહકારો, ડોક્ટરો હતા. એમના વગરનો ઇતિહાસ તો અધૂરો જ કહેવાય ને?
સાચી વાત. અને સમયની દૃષ્ટિએ શરૂઆત ક્યાંથી ગણવી? સાતમી સદીમાં પૈગંબર મોહમ્મદથી કે પછી કુરાન પ્રમાણે પહેલાના પૈગંબરોથી?
આ પણ એક મોટો પ્રશ્ન છે જેનો કોઈ એક સર્વસંમત જવાબ નથી. અને અંત ક્યાં? શું 1258માં બગદાદનું પતન થયું ત્યાં, કે 1924માં જ્યારે તુર્કીમાં ઓટોમન ખિલાફતનો અંત આવ્યો ત્યાં,
કે પછી ઇતિહાસ હજી ચાલુ જ છે?
હા, આ બધું એ જ બતાવે છે કે ઇસ્લામિક ઇતિહાસ એ કોઈ બંધિયાર, નક્કી થઈ ગયેલી વસ્તુ નથી. એ ખુલ્લો વિચાર છે જેનું અર્થઘટન સતત થતું રહે છે.
અને આ અર્થઘટન આપણે સ્ત્રોતોના આધારે કરીએ. તો સ્ત્રોતો વિશે પુસ્તક શું કહે છે? આપણે ઇતિહાસ જાણીએ છીએ કેવી રીતે?
પુસ્તક એ મુદ્દા પર ખાસ ભાર મૂકે છે. જુઓ, મુખ્ય ઇસ્લામિક સ્ત્રોતો જેમ કે પૈગંબરના જીવન, સીરા અને કથનો, હદીસ, એમના મૃત્યુના લગભગ 150-200 વર્ષ પછી લખાયા.
150-200 વર્ષ પછી? ઓ, આટલો લાંબો સમય?
હા, એટલે સ્વાભાવિક છે કે એમાં પાછળના સમયના જે લેખકો હતા એમની પોતાની સમજ, એમના પોતાના એજન્ડા, એ બધું ભળેલું હોય.
એટલે કે કદાચ એ સમયના શાસકોને સારું લગાડવા માટે લખાયું હોય, અથવા કોઈ ચોક્કસ વિચારધારાને પ્રોત્સાહન આપવા, એવું બની શકે.
બિલકુલ બની શકે. એટલે લેખક કહે છે કે આંખ બંધ કરીને બધું માની ન લેવાય, અને એટલે જ એ સમયના જે બિન મુસ્લિમ લખાણો છે, ખ્રિસ્તી, યહૂદી, એમનું મહત્ત્વ વધી જાય છે.
કારણ કે એ આપણને એક અલગ, કદાચ બહારનો દ્રષ્ટિકોણ આપે.
હા, કદાચ વધુ તટસ્થ પણ હોય. ટૂંકમાં, આપણે ઇતિહાસકારની જેમ વિચારવું પડે. કોણે લખ્યું, ક્યારે, શું કામ લખ્યું, આ સવાલો પૂછવા જ પડે.
બરાબર. હવે થોડી ઘટનાઓ તરફ વળીએ. ઇસ્લામના શરૂઆતના સમયગાળા વિશે પહેલા ચાર ખલીફા, જેમને રાશિદૂન કહે છે, એમના વિશે પુસ્તક શું કહે છે?
પુસ્તક પૈગંબરના જીવન, મક્કાથી મદીના હિજરત અને ત્યાં પહેલા મુસ્લિમ સમાજ અને રાજ્યની સ્થાપનાની વાત કરે છે. પછી જે પહેલા ચાર ખલીફા આવ્યા, અબુબકર, ઉમર, ઉસ્માન, અલી, એમના સમયને મુસ્લિમો એક આદર્શ યુગ તરીકે જુએ છે. ન્યાયી શાસનનો આદર્શ.
હા, એવું કહેવાય છે.
પર લેખક એ પણ યાદ કરાવે છે કે આ જ સમયમાં ગંભીર રાજકીય મતભેદો અને સંઘર્ષો પણ થયા હતા, જેમ કે ત્રીજા ખલીફા ઉસ્માનની હત્યા થઈ અને પહેલું ગૃહયુદ્ધ થયું, જેને ફિતના કહે છે.
અને એનાથી જ સુન્ની અને શિયા વચ્ચેના ભાગલા ઊંડા બન્યા, ખરું ને?
હા, એ ભાગલાના મૂળ ત્યાં નખાયા. એટલે આદર્શની સાથે સાથે વાસ્તવિક જટિલતાઓ પણ શરૂઆતથી જ હતી.
અને એ ચાર પછી ઉમૈયદ વંશ આવ્યો, જેમણે રાજધાની દમાસ્કસ ખસેડી. એમના વિશે શું?
હા, ઉમૈયદોએ ખિલાફતને વારસાગત રાજાશાહી જેવી બનાવી દીધી. એમણે સામ્રાજ્યનો વિસ્તાર તો ઘણો કર્યો, સ્પેનથી લઈને સિંધ સુધી. પણ એમના પર એવો આરોપ છે કે એમણે આરબોને વધુ મહત્ત્વ આપ્યું અને જે નવા મુસ્લિમ બનેલા બિનઆરબો હતા એમની સાથે ભેદભાવ રાખ્યો.
અચ્છા.
એના કારણે અસંતોષ વધતો ગયો અને છેવટે અબ્બાસીઓએ ક્રાંતિ કરીને એમને હટાવી દીધા. આ ફરી બીલી વાત પર આવે છે. એક ઉમ્મા, એટલે કે એક મુસ્લિમ સમુદાયનો આદર્શ અને રાજકીય વાસ્તવિકતા વચ્ચે હંમેશા એક તણાવ રહ્યો છે.
પછી આવે અબ્બાસીઓ, જેમણે બગદાદને રાજધાની બનાવી. એ યુગને તો સુવર્ણયુગ કહેવાય છે. જ્ઞાન, વિજ્ઞાન, ભાષાંતરો, એના વિશે પુસ્તક શું કહે છે? શું એ ખરેખર સોનેરી હતો?
હા, બગદાદમાં જ્ઞાન વિજ્ઞાનનો જબરદસ્ત વિકાસ થયો એ વાત સાચી છે. ગ્રીક, ફારસી, ભારતીય ગ્રંથોના અરબીમાં અનુવાદ થયા. ગણિતમાં અલ્ખવારિઝમી, દવામાં ઇબ્ન સિના, આવા મોટા મોટા વિદ્વાનો થયા. ખગોળશાસ્ત્ર, ફિલોસોફી, ઘણું કામ થયું.
એટલે સાંસ્કૃતિક રીતે તો ખૂબ સમૃદ્ધ હતો.
ચોક્કસ. પણ લેખક આ સુવર્ણયુગના ચિત્રને થોડું વધુ વાસ્તવિક બનાવે છે. તેઓ કહે છે કે આ સાંસ્કૃતિક વિકાસની સાથે સાથે જ અબ્બાસી ખલીફાની જે રાજકીય સત્તા હતી એ ધીમે ધીમે નબળી પડી રહી હતી.
એટલે કેન્દ્ર નબળું પડતું જતું હતું.
હા, સામ્રાજ્ય બહુ મોટું હતું એટલે દૂરના પ્રાંતોના ગવર્નરો વધુને વધુ સ્વતંત્ર થતા ગયા. નવા નવા વંશો ઊભા થયા, જેમ કે ઇજિપ્તમાં ફાતિમીઓ, જે શિયા હતા. સ્પેનમાં તો ઉમૈયદોનું શાસન ચાલુ જ રહ્યું હતું.
એટલે રાજકીય રીતે કેન્દ્ર તૂટી રહ્યું હતું, પણ સંસ્કૃતિના નવા કેન્દ્રો ઉભરી રહ્યા હતા, એમ?
બરાબર પકડ્યો. રાજકીય વિભાજનનો મતલબ સંસ્કૃતિનો અંત નહોતો. બગદાદની સાથે સાથી કાયરો ઇજિપ્તમાં, કોર્ડોબા સ્પેનમાં જેવા શહેરો પણ જ્ઞાન અને કળાના મોટા કેન્દ્રો બન્યા. અને આ જ સમયમાં ઇસ્લામની અંદર પણ વિવિધતા ખૂબ વધી. સુન્ની અને શિયા વચ્ચેના મતભેદો વધુ સ્પષ્ટ થયા, સૂફીવાદનો વિકાસ થયો, કાયદાની અલગ અલગ વિચારધારાઓ મઝહબ બની.
એટલે ઇસ્લામ કોઈ એક જ વસ્તુ નહોતી, પણ એમાં ઘણા રંગો, ઘણા પ્રવાહો હતા.
બિલકુલ. આ સુવર્ણ યુગ પછી સીધું પતન, એવી જે એક સરળ વાર્તા કહેવાય છે, એને લેખક પડકારે છે.
જેમ કે પેલી મોંગોલ આક્રમણની વાત, 13મી સદીમાં બગદાદનો નાશ થયો, ઘણા એને અંત માને છે.
હા, પણ લેખક કહે છે કે એ અંત નહોતો. મોંગોલ આક્રમણ ભયાનક હતો, એમાં કોઈ શંકા નથી. બગદાદ તરાજ થયો, છેલ્લા અબ્બાસી ખલીફા માર્યા ગયા, પણ થોડા સમય પછી શું થયું? એ જ મોંગોલોએ ઇસ્લામ અપનાવી લીધો.
ખરેખર?
હા, અને એમણે પોતે જ નવા શક્તિશાળી મુસ્લિમ સામ્રાજ્યો સ્થાપ્યા, જેમ કે ઈરાનમાં ઇલખાનાત. આ શું બતાવે છે? ઇસ્લામિક સભ્યતાની સ્થિતિસ્થાપકતા, ટકી રહેવાની અને બદલાવાની ગજબની ક્ષમતા.
અને મોંગોલો પછી પણ મોટા મોટા સામ્રાજ્યો આવ્યા ને, જેમ કે ઓટોમન, સફાવિદ અને ભારતમાં મુગલ.
બરાબર. આ ત્રણ ગન પાવડર સામ્રાજ્ય તરીકે ઓળખાય છે, કારણ કે એમણે તોપો અને બંદૂકોનો મોટા પાયે ઉપયોગ કર્યો. લગભગ 1500 થી 1800 સુધી આ સામ્રાજ્યો ખૂબ શક્તિશાળી રહ્યા. ઓટોમન સામ્રાજ્ય તો કેટલું વિશાળ હતું, પૂર્વ યુરોપથી ઉત્તર આફ્રિકા સુધી. ઈરાનમાં સફાવેદ વંશે શિયા ઇસ્લામને રાજધર્મ બનાવ્યો અને એમની કળા, સ્થાપત્ય અદ્ભુત હતા.
અને ભારતમાં મુગલો, એમનો પ્રભાવ તો આપણે આજે પણ જોઈએ જ છીએ.
હા, તો આ યુગ પણ કળા, સ્થાપત્ય, શાસન વ્યવસ્થા, વેપારની દ્રષ્ટિએ ખૂબ મહત્વનો હતો. આને કોઈ પતનનો યુગ કહી જ ન શકાય.
અને પછી આવે છે આધુનિક યુગ, યુરોપનો ઉદય, સંસ્થાનવાદ. એના વિશે પુસ્તક શું કહે છે?
પુસ્તક બતાવે છે કે કેવી રીતે યુરોપીય શક્તિઓ, ખાસ કરીને 18મી-19મી સદીમાં, તકનીકી અને લશ્કરી રીતે આગળ નીકળી ગઈ અને ધીમે ધીમે મોટાભાગના મુસ્લિમ પ્રદેશો કાં તો સીધા યુરોપના શાસન નીચે આવી ગયા, સંસ્થાનવાદ અથવા એમના પ્રભાવ હેઠળ. આ એક મોટો પડકાર હતો. એની સામે મુસ્લિમ સમાજોમાંથી જુદી જુદી પ્રતિક્રિયાઓ આવી.
કેવી પ્રતિક્રિયાઓ?
કેટલાક લોકોએ પશ્ચિમે શિક્ષણ અને સુધારા અપનાવવાનો પ્રયાસ કર્યો. કેટલાક લોકો મૂળ ઇસ્લામ તરફ પાછા વળવાની વાત કરવા લાગ્યા, જેમ કે વહાબી આંદોલન. કેટલાક લોકોએ ઇસ્લામિક વિચારને આધુનિક વિજ્ઞાન સાથે જોડવાનો પ્રયાસ કર્યો, આધુનિકતાવાદ. અને પછી રાષ્ટ્રવાદનો ઉદય થયો, જેણે મુસ્લિમ ઓળખને રાષ્ટ્રીય ઓળખ સાથે જોડી.
અને સંસ્થાનવાદ પછી 20મી સદીમાં
નવા રાષ્ટ્ર રાજ્યો બન્યા, પણ સાથે સાથે રાજકીય અસ્થિરતા, ઓળખના સંકટ, ઇઝરાયલ પેલેસ્ટાઇનનો સંઘર્ષ, રાજકીય ઇસ્લામનો ઉદય, પશ્ચિમ સાથેના સંબંધો પણ જટિલ રહ્યા. ટૂંકમાં, ઇતિહાસ ક્યારેય પૂરો થતો નથી, એ ચાલતો જ રહે છે.
વાહ, આખી ચર્ચા સાંભળીને એવું લાગે છે કે આ પુસ્તક ખરેખર આપણને ઇસ્લામિક ઇતિહાસ તરફ એક નવી જ રીતે જોતા શીખવે છે. જો મુખ્ય સંદેશ તારવવા હોય તો શું કહી શકાય?
મારા ખ્યાલથી 3-4 મુખ્ય સંદેશ છે. એક તો ઇસ્લામિક ઇતિહાસ શું છે એ સવાલ પોતે જ બહુ મહત્વનો છે, અને એનો કોઈ એક સરળ જવાબ નથી.
બરાબર.
બીજો, ઇતિહાસ જાણવા માટેના જે સ્ત્રોતો છે એમને હંમેશા ધ્યાનથી, વિવેકબુદ્ધિથી તપાસવા જોઈએ. કોણે, ક્યારે, કેમ લખ્યું એ પૂછવું જોઈએ.
હા.
ત્રીજો, આ ઇતિહાસ અત્યંત વૈવિધ્યસભર રહ્યો છે, ભૌગોલિક રીતે, સાંસ્કૃતિક રીતે, ધાર્મિક રીતે પણ. સુન્ની, શિયા, સૂફી, જુદા જુદા પ્રદેશો, કોઈ એક ઇસ્લામ નથી.
અને ચોથો મુદ્દો, પેલી ઉદય, સુવર્ણયુગ, પતનવાળી વાત ના?
હા, કે ઇતિહાસ આવી સરળ ફોર્મ્યુલામાં બંધ બેસતો નથી, એના કરતાં ઘણો વધુ જટિલ અને સાથે સાથે સ્થિતિસ્થાપક પણ રહ્યો છે, મુશ્કેલીઓમાંથી પણ રસ્તો કાઢ્યો છે.
અને આ બધી વાતો આપણા માટે ભારતમાં કે ગુજરાતમાં પણ એટલી જ લાગુ પડે છે? આપણે ત્યાં પણ ઇતિહાસના કેટલા અલગ અલગ અર્થઘટન થાય છે, આપણી સંસ્કૃતિમાં પણ કેટલી વિવિધતા છે, અને આપણે કોણ છીએ એ સવાલ તો હંમેશા આપણી સામે રહે જ છે.
બિલકુલ. પુસ્તકમાંથી કેટલાક વિચારો તો એવા છે જે ખરેખર યાદ રહી જાય. મને પેલો વિચાર બહુ ગમ્યો કે ઇસ્લામિક સભ્યતા ક્યારેય ફક્ત મુસ્લિમોની નહોતી, એના નિર્માણમાં ખ્રિસ્તી, યહૂદી, બીજા સમુદાયોનો પણ બહુ મોટો અને મહત્વનો ફાળો હતો.
હા, એ વાત તો સાચી. એ આપણને આજે પણ બધાને સાથે લઈને ચાલતા સમાજ વિશે વિચારવા પ્રેરે છે.
અને પેલી વાત પણ કે શરૂઆતનો ઇતિહાસ, પૈગંબરના જીવનની વાતો પણ ઘટના બન્યાના 150-200 વર્ષ પછી લખાઈ.
એ યાદ અપાવે છે કે કોઈ પણ ઇતિહાસ ભલે ગમે તેટલું પવિત્ર મનાતો હોય, આખરે તો માનવીય સ્મૃતિ, અર્થઘટન અને લેખનનું પરિણામ છે. એમાં ભૂલ પણ હોય, પક્ષપાત પણ હોય.
બીજો એક મહત્વનો વિચાર શરિયત વિશેનો છે. પુસ્તક કહે છે કે ઇસ્લામિક કાયદો શરિયત શરૂઆતમાં કઠોર નિયમોનો પોટલો ન હતો, પણ એ એક લવચિક માળખું હતું જેનો હેતુ બદલાતા સમય અને સંજોગોમાં ન્યાય સ્થાપવાનો હતો. આ વાત પણ શરિયત વિશેની ઘણી ગેરસમજો દૂર કરે છે.
આ બધા વિચારો આપણા રોજિંદા જીવનમાં કેવી રીતે ઉપયોગી થઈ શકે? આ પુસ્તક વાંચીને કે આ ચર્ચા સાંભળીને સામાન્ય માણસ શું શીખી શકે?
મને લાગે છે કે સૌથી મોટો ફાયદો તો વિવેચનાત્મક વિચારશક્તિ કેળવવાનો છે, ક્રિટિકલ થિંકિંગ જેને કહીએ. આજે આપણી પાસે માહિતીનો ધોધ આવે છે, ટીવી, વોટ્સએપ, સોશિયલ મીડિયા, નેતાઓના ભાષણો, બધેથી.
હા, એ તો ખરું.
આ પુસ્તક આપણને શીખવે છે કે કોઈ પણ વાત, ખાસ કરીને ઇતિહાસ કે ધર્મ વિશેની, જે સરળ સીધી સાધી વાર્તાઓ આપણને કહેવામાં આવે છે, એના પર તરત વિશ્વાસ ન કરી લેવો. પૂછવું જોઈએ, આ વાત કોણ કહી રહ્યું છે, શા માટે કહી રહ્યું છે, એના પુરાવા શું છે, એમનો પોતાનો શું સ્વાર્થ હોઈ શકે?
સાચી વાત. એટલે કે આપણને થોડા વધુ જાગૃત અને પ્રશ્ન પૂછતા નાગરિક બનાવે છે. બીજું શું?
બીજું, મધ્ય પૂર્વ હોય કે દુનિયાના બીજા મુસ્લિમ બહુમતીવાળા દેશો હોય, ત્યાં આજે જે કંઈ રાજકીય કે સામાજિક ઘટનાઓ બને છે તેને સમજવા માટે થોડો ઐતિહાસિક સંદર્ભ મળે છે. દાખલા તરીકે, સુન્ની અને શિયા વચ્ચેનો સંઘર્ષ કેમ આટલો જૂનો ને ઊંડો છે, સંસ્થાનવાદની અસરો શું રહી, આ બધું સમજવામાં મદદ મળે.
અને ત્રીજી વાત, પેલી સભ્યતાઓનો સંઘર્ષવાળી થિયરી છે કે પશ્ચિમ અને ઇસ્લામ વચ્ચે હંમેશા ટક્કર જ રહેવાની.
હા, આ પુસ્તકે વિચારને પડકારે છે. એ બતાવે છે કે ઇતિહાસમાં સંઘર્ષની સાથે સાથે સહકાર, આદાન પ્રદાન, એકબીજા પાસેથી શીખવાનું પણ ઘણું બન્યું છે. ગ્રીક ફિલોસોફી ઇસ્લામિક દુનિયામાં આવી અને ત્યાંથી પાછી યુરોપ ગઈ, બિન મુસ્લિમોનો મોટો ફાળો રહ્યો. આ સમજ આંતરધાર્મિક અને આંતર સાંસ્કૃતિક સંવાદ માટે ખૂબ જ જરૂરી છે.
અને ચોક્કસપણે, ઇસ્લામ અને મુસ્લિમો વિશેના જે સ્ટીરિયોટાઈપ છે કે બધા મુસ્લિમો એક સરખા જ વિચારે છે, કે તેઓ હિંસક છે કે પછાડ છે, આ પુસ્તકે બધી ધારણાઓને તોડવામાં મદદ કરે છે. એ ઇસ્લામિક ઇતિહાસની અપાર વિવિધતા, ધાર્મિક, રાજકીય, સાંસ્કૃતિક, વંશીય, એ બધું ઉજાગર કરે છે.
હા, અને એ રીતે જોઈએ તો તે ખુદ મુસ્લિમ સમુદાયો માટે પણ ઉપયોગી છે. પોતાના ઇતિહાસ અને વારસા સાથે વધુ ઊંડાણપૂર્વક અને વિવેચનાત્મક રીતે જોડાવા માટે એક આધાર પૂરો પાડે છે.
ખૂબ સરસ. આજની આ ચર્ચા પછી મને લાગે છે કે મારા માટે જે વાત સૌથી વધુ મહત્વની રહી તે એ છે કે ઇતિહાસ ફક્ત ભૂતકાળની ઘટનાઓનો સંગ્રહ નથી, પણ આપણે તેને કેવી રીતે યાદ કરીએ છીએ, કેવી રીતે સમજીએ છીએ અને તેના વિશે કેવી વાર્તાઓ એક પેઢીથી બીજી પેઢીને કહીએ છીએ, એ બધું જ ઇતિહાસનો ભાગ છે. અર્થઘટન સતત ચાલતી પ્રક્રિયા છે.
અને મને પેલી સ્થિતિસ્થાપકતાની વાત ખૂબ સ્પર્શી ગઈ. ઇસ્લામિક સભ્યતાએ કેટલા મોટા આઘાતો સહન કર્યા છે, ક્રુસેડ્સ, મોંગોલ આક્રમણ, સંસ્થાનવાદ, પણ દરેક વખતે એણે ટકી રહીને, અનુકૂલન સાધીને કંઈક નવું સ્વરૂપ ધારણ કર્યું છે. આ ક્ષમતા ખરેખર અદ્ભુત છે. અને હા, પેલી બિન મુસ્લિમોના યોગદાનની વાત પણ, જે ઘણીવાર ઇતિહાસમાંથી ભૂંસી નાખવામાં આવે છે, તે યાદ રાખવી ખૂબ જરૂરી છે.
તો શ્રોતાઓ માટે અંતે એક વિચાર મૂકીને જઈએ. ઇતિહાસ કેવી રીતે લખાય છે, એના સ્ત્રોતો શું છે, એનું અર્થઘટન કેવી રીતે થાય છે, આ બધી બાબતોની સમજ આપણને વર્તમાનની ઘટનાઓને અને આપણી પોતાની ઓળખને, જે ઘણીવાર ઇતિહાસ દ્વારા જ ઘડાયેલી હોય છે, તેને વધુ ઊંડાણથી અને કદાચ નવી રીતે જોવામાં કેવી રીતે મદદ કરી શકે?
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.